એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે કદાચ થોડો દૂરનો લાગે પણ જેના પડઘા આપણી આસપાસની દુનિયાને સમજવામાં પણ મદદ કરી શકે છે. આપણે વાત કરીશું આફ્રિકન અમેરિકન ધર્મ વિશે.
નમસ્કાર. અને આપણી આજની ચર્ચાનો આધાર છે એડીએસ ગ્લોડ જુનિયરનું પુસ્તક આફ્રિકન અમેરિકન રિલિજન અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. આ ખાલી એક ધર્મ વિશેનું પુસ્તક નથી, સાચું કહું તો.
હા, બરાબર.
પણ એક આખા સમુદાયના સંઘર્ષ, એમની ઓળખ અને અર્થ શોધવાની ગાથા છે એમ કહી શકાય.
બરાબર. અને આ વિષય આજે મહત્વનો કેમ છે? કારણ કે તે આપણને શીખવે છે કે કેવી રીતે દમન અને અન્યાય એની વચ્ચે પણ સમુદાયો પોતાની આગવી આધ્યાત્મિકતા ઘડે છે, પોતાની ઓળખ બનાવે છે. એ આપણને કોઈ પણ સમુદાયની અંદર જે વિવિધતા હોય ને જે જટિલતા હોય ને એને સમજવાની દ્રષ્ટિ આપે છે, જે ઘણીવાર ઉપર છલ્લી રીતે દેખાતી નથી. આપણે ઘણીવાર સાંભળી ધ બ્લેક ચર્ચ, એક જ શબ્દ,
પણ વાસ્તવિકતા એનાથી ઘણી વધારે ઊંડી છે, ખરું ને?
સાચી વાત. ગ્લોડ આપણને એ જ જે રૂઢિગત ધારણાઓ છે ને એનાથી પર જઈને આ પરંપરાની જીવંતતા, એના જે આંતરિક સંવાદો છે, મતભેદો છે, એને સમજવા માટે આમ આમંત્રણ આપે છે.
તો ચાલો લેખકથી શરૂઆત કરીએ. ઈડીએસ ગ્લોડ જુનિયર કોણ છે આ વ્યક્તિ? ટૂંકમાં કહીએ તો તેઓ અમેરિકાના એક જાણીતા ચિંતક છે, પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. એમનો મુખ્ય અભ્યાસ આફ્રિકન અમેરિકન ધર્મ, ઇતિહાસ અને તત્વજ્ઞાન પર કેન્દ્રિત છે.
પણ એમની ખાસ વાત શું છે ખબર છે? એ માત્ર આમ બહારથી અભ્યાસ નથી કરતા.
અચ્છા.
એ આ પરંપરાની અંદરથી વાત કરે છે, પણ એક વિવેચક તરીકે, જેને આપણે ઇનસાઇડર ક્રિટિક કહી શકીએ. એટલે કે પરંપરા માટે ઊંડો આદર પણ છે એમને, અને સાથે સાથે એની જે મર્યાદાઓ છે, જે વિરોધાભાસો છે, એને પડકારવાની હિંમત પણ છે.
ઓ, એટલે એ દ્રષ્ટિકોણ બહુ રસપ્રદ કહેવાય. મતલબ તેઓ ઇતિહાસને ખાલી ભૂતકાળની ઘટના તરીકે નથી જોતા.
ના ના,
પણ વર્તમાનના જે સંકટો છે, જે પ્રશ્નો છે, એની સાથે એને જોડે છે એમનો અભિગમ. ઇતિહાસ, તત્વજ્ઞાન, સમાજ વિવેચન, આ બધાનું મિશ્રણ છે. મને લાગે છે કે આ જ એમને વિશિષ્ટ બનાવે છે.
બરાબર. તેઓ આ ધાર્મિક પરંપરાને કોઈ મ્યુઝિયમની વસ્તુની જેમ નથી જોતા, પણ એક જીવંત, ધબકતી, સતત બદલાતી અને પોતાની જાત સાથે સતત સંવાદ કરતી પરંપરા તરીકે જુએ છે.
તો પછી આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? ગ્લોડ ખરેખર કહેવા શું માંગે છે? ચાલો આ મુદ્દાને થોડો વધુ ઊંડાણપૂર્વક સમજીએ. ગ્લોડની સૌથી મોટી દલીલ મને લાગે છે એ છે કે આફ્રિકન અમેરિકન ધર્મ કોઈ એક જ વસ્તુ નથી, કોઈ એક ચોક્કસ સિદ્ધાંતોનો સેટ નથી.
ખરું. એ કોઈ એક સમાન ઓળખ નથી. તેઓ તેને એક વિચાર વિમર્શ પરંપરા, ડિસ્કર્સિવ ટ્રેડિશન કહે છે. હવે આ શબ્દ કદાચ થોડો ભારે લાગે.
હા, થોડો અકાદેમિક જેવો.
પણ એનો અર્થ ખરેખર સરળ છે. એ કહે છે કે આ ધર્મ એટલે શું? તો કે એક સતત ચાલતી વાતચીત, દલીલો, મતભેદો, સંવાદોની પરંપરા.
અચ્છા.
એક એવી ચર્ચા જે પેઢીઓથી ચાલી આવે છે કે ભાઈ, અમેરિકામાં અશ્વેત હોવાનો અર્થ શું છે? માણસ હોવાનો અર્થ શું છે? અન્યાય સામે લડવાનો, આશા રાખવાનો, ઈશ્વરને સમજવાનો, આ બધાનો અર્થ શું છે?
ઓકે, એટલે કે એમાં અંદર જ જુદા જુદા વિચારો, જુદી જુદી રણનીતિઓ, એની વચ્ચે હંમેશા એક ખેંચતાણ રહી છે.
બિલકુલ.
આ કોઈ શાંત સ્થિર તળાવ નથી, પણ સતત વહેતી ક્યારેક તોફાની નદી જેવું છે એમને.
હા, એવું જ કંઈક. ગ્લોડે એ સરળ છબીઓને તોડે છે જે આ ધર્મને કાં તો માત્ર દુઃખમાં દિલાસો આપતી જગ્યા તરીકે જુએ છે, અથવા તો માત્ર રાજકીય વિરોધનું એક સાધન માની લે છે.
હા, ઘણા લોકો એવું જ સમજતા હોય છે.
પણ એના બદલે તે આ પરંપરાને એક એક બૌદ્ધિક અને આધ્યાત્મિક યુદ્ધભૂમિ જેવી ગણાવે છે, જ્યાં અસ્તિત્વના મોટા પ્રશ્નો છે ને, પીડા, આશા, ન્યાય, ઓળખ, એના પર સતત ચર્ચા થાય છે, નવા જવાબો શોધાય છે અને જૂના જવાબોને પડકારવામાં પણ આવે છે.
રસપ્રદ. અને પુસ્તક આપણને આખી યાત્રા કરાવે છે, નહીં?
હા, ગુલામીના એ ભયાનક દિવસોથી શરૂ કરીને સ્વતંત્ર ચર્ચની સ્થાપના થઈ, પછી મોટા શહેરો તરફ લોકોનું સ્થળાંતર થયું, નાગરિક અધિકાર આંદોલન આવ્યું અને છેક આજના સમય સુધી.
વાહ. તો ચાલો આ સફરના કેટલાક મુખ્ય પડાવો પર નજર કરીએ. શરૂઆત ક્યાંથી થાય છે? ગુલામીના સમયમાં ધર્મ કેવી રીતે આકાર પામ્યો એના વિશે શું કહે છે ગ્લોડ?
અહીં ગ્લોડ એક સામાન્ય ધારણાને પડકારે છે. આપણે માનીએ કે આફ્રિકનોને બસ ખ્રિસ્તી બનાવી દેવામાં આવ્યા.
હા, ધર્માંતરણ કરાવી દીધું.
પણ ગ્લોડ ક્રિઓલાઇઝેશન શબ્દ વાપરે છે. આનો મતલબ શું? કે ગુલામીની એ ભયાનક પરિસ્થિતિમાં પણ પશ્ચિમ આફ્રિકાથી જે જુદી જુદી આધ્યાત્મિક માન્યતાઓ લાવવામાં આવી હતી, જેમ કે યોરુબા, કોંગો પરંપરાઓ, એનું અને ખ્રિસ્તી ધર્મનું એક નવું, એક આગવું મિશ્રણ તૈયાર થયું.
એટલે નકલ નહોતી?
ના, નકલ નહોતી, એ સર્જન હતું. પોતાની રીતે ધર્મને સમજવાનો અને જીવવાનો પ્રયાસ હતો.
અને પેલી અદ્રશ્ય સંસ્થાની વાત આવે છે ને, એ શું છે?
એ આ ગુપ્ત ધાર્મિક સભાઓનો ઉલ્લેખ છે, જે માલિકોની નજરથી દૂર ક્યાંક જંગલોમાં કે છૂપી જગ્યાઓએ થતી. અહીં ગુલામોએ બાઇબલની વાર્તાઓને પોતાના અનુભવ સાથે જોડી, જેમ કે પેલી ઇઝરાયેલીઓની ગુલામી અને મુક્તિની વાત.
હા, એ તો બહુ શક્તિશાળી રૂપક છે.
બિલકુલ. એટલે અહીં ધર્મ આશ્વાસન પણ હતો અને પ્રતિકારનું એક સાધન પણ હતો, મુક્તિની આશાનું પ્રતીક પણ.
પછી ગુલામીનો અંત આવ્યો, સંસ્થાઓ બનવા લાગી, અહીં શું થયું?
મુક્તિ પછી તો જાણે સ્વતંત્ર અશ્વેત ચર્ચોનો વિસ્ફોટ થયો, જેમ કે રિચાર્ડ એલન દ્વારા સ્થાપિત એએમઈ ચર્ચ. આ ચર્ચો ખાલી પૂજા કરવાના સ્થળ નહોતા રહ્યા.
ના ના,
એ સમુદાયના કેન્દ્ર બન્યા. શાળાઓ, સામાજિક મદદ, રાજકીય સંગઠન, બધું જ અહીંથી ચાલતું. પણ અહીં જ ગ્લોડ એક બહુ મહત્વના આંતરિક તણાવની વાત કરે છે, જે આખી પરંપરામાં છેક સુધી સતત જોવા મળે છે.
કયો તણાવ? શું છે એ?
એ છે ભવિષ્યવાણી, પ્રોફેટિક, અને વ્યવહારિક, પ્રેગ્મેટિક અભિગમ વચ્ચેનો તણાવ.
અચ્છા, એ સમજાવો જરા.
ભવિષ્યવાણી અભિગમ એટલે શું? સમાજના અન્યાય સામે અવાજ ઉઠાવવો, સત્ય બોલવું, ભલે તે ગમે તેટલું કડવું લાગે, ભલે ગમે તેટલું જોખમી હોય.
જેમ પ્રભુ ધોકો કરતા.
બરાબર. જ્યારે વ્યવહારિક અભિગમ એટલે શું? સંસ્થાને ટકાવી રાખવી, સ્થિરતા જાળવવી, ક્યારેક સમાધાન કરવા, ટકી રહેવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું.
ઓકે. અને આ જે વ્યવહારિક અભિગમ છે, એમાંથી જ પેલી આદરણીયતાની રાજનીતિ, રિસ્પેક્ટેબિલિટી પોલિટિક્સ આવી. આ ખ્યાલ શું છે? થોડો અટપટો લાગે છે.
હા, એ આ વ્યવહારિક અભિગમનો જ એક ભાગ કહી શકાય. આ એક એવી રણનીતિ હતી કે શ્વેત સમાજની સ્વીકૃતિ મેળવવા માટે અશ્વેત સમુદાયે પોતાની જાતને અત્યંત સભ્ય, શિસ્તબદ્ધ, નૈતિક, સુઘડ તરીકે રજૂ કરે,
જેથી
શ્વેત લોકો માને કે જુઓ, આ લોકો અમારા જેવા જ છે, સારા છે, એમને અધિકાર મળવા જોઈએ.
એક પ્રકારનું પ્રદર્શન.
હા, પ્રદર્શન જ. પણ ગ્લોડ કહે છે કે આ રણનીતિની એક કિંમત હતી.
શું કિંમત?
અને જે લોકો આ આદરણીય છબીમાં બંધ ન બેસતા, એમને હાશિયામાં ધકેલી દેતી.
આ તો ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. દરેક સમાધાનની એક કિંમત હોય છે.
ચોક્કસ.
સારું, આગળ વધીએ. 20મી સદીમાં પેલું ગ્રેટ માઇગ્રેશન થયું. લાખો લોકો દક્ષિણથી ઉત્તરના શહેરોમાં ગયા. એની શું અસર થઈ ધાર્મિક રીતે?
આ સ્થળાંતરે તો ધાર્મિક ચિત્ર લગભગ બદલી જ નાખ્યું. શહેરોમાં જે પહેલાથી સ્થાપિત આમ વધુ મધ્યમવર્ગીય અશ્વેત ચર્ચો હતા ને,
હા,
એ નવા આવેલા જે ગરીબ સ્થળાંતરિતો હતા, એમની જરૂરિયાતો કે એમની જે ભાવનાત્મક અભિવ્યક્તિ હતી, એની સાથે કદાચ જોડાઈ ન શક્યા.
ગેપ પડી ગયો.
હા, અને આનાથી શું થયું? નવી ધાર્મિક શોધખોળ માટે જગ્યા બની, નવીનતા આવી.
જેમ કે? કેવા પ્રકારની નવીનતા?
જેમ કે નાના ગલી મહોલ્લામાં ખુલતા સ્ટોર ફ્રન્ટ ચર્ચેસ, જ્યાં પૂજા વધુ ભાવનાત્મક હતી, વધુ અંગત હતી.
ઓકે.
પછી પેન્ટેકોસ્ટલ જેવી ચળવળો ફેલાઈ, જેમાં આત્માનો આવેશ, ચમત્કારિક ઉપચાર, એના પર વધુ ભાર હતો. અને એટલું જ નહીં, નોબલ ડ્રુ અલીની મુરીશ સાયન્સ ટેમ્પલ જેવી બિનખ્રિસ્તી ચળવળો પણ આ જ સમયમાં ઉભરી આવી.
અરે વાહ.
આ બધું શું બતાવે છે? કે પરંપરા કેવી રીતે બદલાતા સમય સાથે સતત સંવાદ કરી રહી હતી, નવી રીતો શોધી રહી હતી. પેલી વિચાર વિમર્શ પરંપરા અહીં એકદમ જીવંત દેખાય છે, ખરું ને?
સાચી વાત છે. હવે આવીએ નાગરિક અધિકાર યુગ પર. આ સમયગાળો તો બ્લેક ચર્ચ સાથે ખૂબ ગાઢ રીતે જોડાયેલો મનાય છે, ખાસ કરીને માર્ટિન લુથર કિંગ જુનિયરને કારણે.
ચોક્કસ. અને ગ્લોડ એ ભૂમિકાનો સ્વીકાર કરે જ છે. ચર્ચે સંગઠન માટેનું માળખું પૂરું પાડ્યું, નેતાગીરી આપી, એ બધું સાચું, પણ અહીં પણ ગ્લોડ આપણને પેલું સરળ ચિત્ર જોવાથી રોકે છે.
ફરી પાછું શું કહે છે?
એ ભાર મૂકે છે કે કોઈ એક સમાન બ્લાચર્સ નહોતું, જે એક જ અવાજે બોલતું હોય એવું નહોતું. આંતરિક મતભેદ ઘણા ઊંડા હતા.
જેમ કે પેલો કિંગ અને રેફ જોસેફ એચ જેક્સન વચ્ચેનો સંઘર્ષ, એની વાત આવે છે?
બરાબર, એ અનુત્તમ ઉદાહરણ છે. કિંગ કોણ હતા? પેલી ભવિષ્યવાણી પરંપરાના વારસદાર, અહિંસક પ્રતિકાર, સીધા પગલા, ન્યાય માટે આક્રમક માંગ. જ્યારે જેક્સન, જેઓ નેશનલ બેપ્ટિસ્ટ કન્વેન્શનના ખૂબ શક્તિશાળી વડા હતા, તેઓ પેલા વ્યવહારિક માર્ગે ચાલનારા હતા.
ઓકે.
કાયદો અને વ્યવસ્થા પર ભાર મૂકતા, ક્રમિક સુધારામાં માનતા, સંસ્થાકીય સ્થિરતા એમના માટે વધુ મહત્વની હતી. તેઓ કિંગની પદ્ધતિઓને ખતરનાક ગણતા હતા.
બાપરે, આટલો મોટો મતભેદ!
હા, અને ગ્લોડ કહે છે કે આ ઝઘડો કોઈ અપવાદ નહોતો, પણ એ જૂનો જે તણાવ હતો ને, ભવિષ્યવાણી અને વ્યવહારિક અભિગમ વચ્ચેનો, એનું જ એક પ્રકટીકરણ હતું.
આ આ આંતરિક ચર્ચાઓને સમજવી ખરેખર બહુ જ મહત્વનું છે, નહીં તો આપણે બહારથી બધું એક જ માની લઈએ.
બિલકુલ.
પછી બ્લેક પાવર ચળવળ આવી, મેલ્કમ એક્સ જેવા નેતાઓ આવ્યા, એમણે શું પડકાર ફેંક્યો આ પરંપરા સામે?
એમણે તો મુખ્ય પ્રવાહના અશ્વેત ખ્રિસ્તી ધર્મને સીધો જ પડકાર ફેંક્યો. એમણે કહ્યું કે ખ્રિસ્તી ધર્મ તો શ્વેત માણસનો ધર્મ છે, જેણે ગુલામી અને દમનને યોગ્ય ઠેરવવામાં મદદ કરી છે. આનાથી પરંપરામાં ખળભળાટ મચી ગયો.
આ તો મોટો આરોપ હતો.
હા, અને એનો જવાબ કેવી રીતે અપાયો?
કેવી રીતે?
એના જવાબમાં જેમ્સ કોન જેવા ધર્મશાસ્ત્રીઓએ બ્લેક થિયોલોજી વિકસાવી. એમણે દલીલ કરી કે ભાઈ, ઈશ્વર હંમેશા પીડિતોનો પક્ષ લે છે. તેથી અમેરિકાના સંદર્ભમાં જોઈએ તો ઈસુ પોતે અશ્વેત છે, કારણ કે તે દબાયેલા લોકો સાથે ઊભો છે.
વાહ, એટલે ખ્રિસ્તી ધર્મને જ મુક્તિના સંઘર્ષ માટે ફરીથી પોતાની રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ.
બરાબર, એ જ.
અને આ બધાની વચ્ચે ગ્લોડ બ્લૂઝ સંગીતની વાત કરે છે, એ મને ખરેખર બહુ અનોખું લાગ્યું.
હા, અને આ બહુ જ મહત્વનું છે ગ્લોડના વિશ્લેષણમાં. એ કહે છે કે બ્લૂઝ સંગીત એ ચર્ચની સમાંતર ચાલતી એક પ્રકારની ધર્મશાસ્ત્રીય પરંપરા છે.
ધર્મશાસ્ત્રીય સંગીત?
હા, કારણ કે એ દુઃખ, દર્દ, પ્રેમ, નિરાશા, જાતીયતા, જીવનની એ બધી વાસ્તવિકતાઓનો સામનો કરવાની એક બિન સાંપ્રદાયિક રીત છે, જેની ચર્ચા કદાચ ચર્ચમાં એટલી ખુલીને ન થતી હોય.
બ્લૂઝ એ જીવનના અર્થ અને અન્યાય સામે ટકી રહેવાની વાત કરે છે, પણ જુદી રીતે. એ કોઈ સરળ જવાબ નથી આપતું. એને ગ્લોડ દુઃખદ હાસ્યજનક આશા, ટ્રેજિકોમિક હોપ કહે છે. જીવનની કડવી વાસ્તવિકતા સ્વીકારીને પણ જીવવાની, ટકી રહેવાની એક રીત.
વાહ, આ તો ખરેખર એક નવો જ દ્રષ્ટિકોણ છે, સંગીતને આટલું ઊંડાણ આપવું.
ચોક્કસ.
અને અંતે આજના સમયમાં આવીએ, જેને ગ્લોડ પોસ્ટ સોલ યુગ કહે છે, ત્યાં શું વલણો જોવા મળે છે?
અહીં કેટલાક મુખ્ય વલણો દેખાય છે. એક તો મોટા ભવ્ય મેગા ચર્ચ અને પ્રોસ્પેરિટી ગોસ્પેલનો ઉદય થયો છે.
હા, એ તો સાંભળ્યું છે.
જે ઘણીવાર સામાજિક ન્યાય કરતા વ્યક્તિગત સફળતા અને ભૌતિક સંપત્તિ પર વધુ ભાર મૂકે છે. બીજું, જે પરંપરાગત મુખ્ય ચર્ચો હતા એમનો પ્રભાવ થોડો ઘટી રહ્યો છે, અને ખાસ કરીને યુવાનોમાં ધર્મ સાથેનું જોડાણ એ ઓછું થઈ રહ્યું છે. નોન્સ વધી રહ્યા છે.
આ તો વૈશ્વિક ટ્રેન્ડ જેવું લાગે છે.
હા, અમુક અંશે. અને ત્રીજું, લિંગ ભૂમિકાઓ અને જાતીયતા, એટલે કે સ્ત્રીઓનું સ્થાન, LGBTQ+ વ્યક્તિઓના અધિકારો, આ મુદ્દાઓ પર ચર્ચા વધુ તીવ્ર બની છે ચર્ચની અંદર પણ.
એટલે કે આ વિચાર વિમર્શ પરંપરા આજે પણ એટલી જ જીવંત છે, અને નવા પ્રશ્નો સાથે, નવા પડકારો સાથે ઝઝૂમી રહી છે.
બિલકુલ. પુસ્તકનો અંત કોઈ આમ પાકા નિષ્કર્ષ સાથે નથી થતો, પણ એક પ્રશ્ન સાથે થાય છે કે ભવિષ્યમાં આ પરંપરા કયા નવા સ્વરૂપો લેશે, કઈ નવી દલીલો ઊભી થશે, એ જોવાનું રહેવું.
સરસ. તો આ આખી ચર્ચામાંથી આપણે મુખ્ય શું શીખી શકીએ? કયા એવા સંદેશા છે જે આપણે તારવી શકીએ, જે આપણા માટે પણ ઉપયોગી હોય? મારા મતે પહેલો મુદ્દો તો એ જ છે કે કોઈ પણ મોટા સમુદાયને એકરૂપ માની લેવાની ભૂલ ન કરવી.
બરાબર.
જેમ આફ્રિકન અમેરિકન ધર્મમાં આટલી વિવિધતા છે, અંદર આટલા મતભેદ છે, તેમ ભારતમાં પણ કોઈ પણ ધર્મ કે સમુદાયને જુઓ, એ અંદરથી ઘણો જ જટિલ અને વિવિધતાસભર હોય છે. આ સમજ આપણને વધુ સહિષ્ણુ બનાવે છે, નહીં?
ચોક્કસ. બીજો મુદ્દો, પેલો ભવિષ્યવાણી અને વ્યવહારિકતા વચ્ચેનો તણાવ.
આ તો મને લાગે છે દરેક સમાજમાં, દરેક સંસ્થામાં, દરેક પરંપરામાં જોવા મળે છે.
હા, સાચી વાત.
પરિવર્તનની માંગ અને સ્થિરતા જાળવવાની જરૂરિયાત વચ્ચે હંમેશા એક ખેંચતાણ રહે છે. આપણે આપણા સમાજમાં, આપણી સંસ્થાઓમાં પણ આ જોઈ શકીએ છીએ.
ત્રીજું, પેલી આદરણીયતાની રાજનીતિનો વિચાર, એ મને બહુ સ્પર્શી ગયો. શું મુખ્ય પ્રવાહમાં સ્વીકૃતિ મેળવવા માટે ક્યારેક હાંસ્યામાં રહેલા સમુદાયોએ પોતાની ઓળખ કે પોતાના અવાજ સાથે સમાધાન કરવું પડે છે? આ પ્રશ્ન આજે પણ એટલો જ પ્રસ્તુત છે, કદાચ ભારતના સંદર્ભમાં પણ.
બિલકુલ. અને ચોથો મુદ્દો બ્લૂઝ સંગીતવાળો. તે યાદ અપાવે છે કે આધ્યાત્મિકતા કે અર્થની શોધ એ ફક્ત ઔપચારિક ધર્મની ચાર દિવાલોમાં જ નથી હોતી. સમજવામાં અને વ્યક્ત કરવામાં મદદ કરી શકે છે. આપણા પોતાના લોકસંગીત કે ભક્તિ પરંપરાઓમાં પણ આપણે આ જોઈ શકીએ છીએ, ખરું ને?
હા, ચોક્કસ. અને છેલ્લે પેલો સ્ત્રીઓના યોગદાન અને નેતૃત્વનો મુદ્દો, જે ઘણીવાર ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાઈ જાય છે અથવા દબાઈ જાય છે, ગ્લોટ એ તરફ પણ ઇશારો કરે છે, અને એ પણ એક સાર્વત્રિક અનુભવ છે.
ટૂંકમાં, આ પુસ્તક આપણને કોઈ એક સમુદાય વિશે તો ઘણું જણાવે જ છે, પણ સાથે સાથે માનવ હોવાના, સમુદાયમાં જીવવાના અને ન્યાય માટે સંઘર્ષ કરવાના જે સનાતન પ્રશ્નો છે ને, એના પર વિચાર કરવા પ્રેરે છે.
ગ્લોડના પુસ્તકમાંથી કેટલાક વિચારો તો એવા છે જે ખરેખર યાદ રહી જાય. ચાલો એવા ત્રણ ચાર મુખ્ય વિચારો પર ફરી એક નજર કરીએ. પહેલો, જે મને લાગે છે કે પાયાનો છે,
આફ્રિકન અમેરિકન ધર્મ સ્થિર માન્યતાઓનો સમૂહ નથી, પણ એક વિચાર વિમર્શ પરંપરા છે. અમેરિકામાં અશ્વેત અને માનવ હોવાનો અર્થ શું છે તે વિશે સતત ચાલતી દલીલ છે. આ વિચાર જ આખી પરંપરાને જોવાની આપણી દ્રષ્ટિ બદલી નાખે છે. એ મતભેદને સમસ્યા નહીં, પણ પરંપરાની જીવંતતાનું લક્ષણ ગણે છે.
બરાબર. બીજો, બ્લૂઝ સંગીત વિશેનો. બ્લૂઝ સંગીતે વાહિયાત પરિસ્થિતિનો સીધો સામનો કરવાનો, દુર્ઘટનાને આંખમાં આંખ નાખી જોવાનો અને અસ્વીકાર તથા પીડામાંથી પ્રતિભાવ ઘડવાનો માર્ગ આપ્યો, તે એક ગહન ધર્મશાસ્ત્રીય સંગીત છે. આ બ્લૂઝને માત્ર મનોરંજનથી ઉપર ઉઠાવીને અસ્તિત્વના પ્રશ્નો સાથે જોડાયેલી એક ગંભીર પરંપરા તરીકે સ્થાપિત કરે છે. આ ખરેખર અદ્ભુત છે.
હા. ત્રીજો, કિંગ અને જેક્સનના સંઘર્ષ વિશે. કિંગ અને જેક્સન વચ્ચેનો સંઘર્ષ કોઈ અપવાદ નહોતો, પરંતુ પરંપરાના મૂળ તણાવનું પ્રકટીકરણ હતું. ન્યાર માટેના ભવિષ્યવાણીના આહવાન અને સંસ્થાકીય જાળવણી તથા આદરણીયતા માટેની વ્યવહારિક ચિંતા વચ્ચેનો સંઘર્ષ, આ આપણને શીખવે છે કે મોટા આંદોલનો કે પરંપરાઓમાં પણ આંતરિક સંવાદ અને તણાવ હોય જ છે, અને તેને સમજવું જરૂરી છે.
અને ચોથો, આદરણીયતાની રાજનીતિ પર. આદરણીયતાની રાજનીતિ ઘણીવાર શ્વેત અમેરિકા સમક્ષ સારા અશ્વેત રજૂ કરવાનો પ્રયાસ કરતી હતી. વ્યૂહાત્મક હોવા છતાં તે ઉગ્ર ટીકાને દબાવી શકે અને તેના માળખામાં બંધ બેસતા ન હોય તેવા લોકોને હાંસ્યામાં ધકેલી શકે. આ આપણને સમાધાનની રાજનીતિની જે સંભવિત કિંમત હોય ને, એના વિશે વિચારતા કરે છે.
હા, આ બધા વિચારો આપણને માત્ર ઇતિહાસ સમજવામાં જ નહીં મદદ કરતા, પણ આપણી આસપાસની દુનિયાને અને કદાચ આપણી પોતાની માન્યતાઓને પણ વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરે છે.
તો આ બધી સમજણનો વ્યવહારમાં શું ઉપયોગ? આપણે રોજબરોજના જીવનમાં આમાંથી શું લઈ શકીએ? એક વાત તો મને એ લાગે છે કે જ્યારે આપણે કોઈપણ સમુદાયમાં, પછી તે ધાર્મિક હોય, સામાજિક હોય કે રાજકીય, અંદરના મતભેદો કે ચર્ચાઓ જોઈએ, ત્યારે તેને તરત જ નબળાઈ કે ભાગલા તરીકે જોવાની ઉતાવળ ન કરવી.
બરાબર.
ગ્લોડનું માળખું આપણને શીખવે છે કે આ તો કદાચ જીવંત હોવાની નિશાની પણ હોઈ શકે છે, એક આરોગ્ય સંવાદની નિશાની.
સાચી વાત. બીજું, કોઈપણ સમુદાય વિશે સ્ટીરિયોટાઇપ બનાવતા પહેલા 100 વાર વિચારવું. દરેક જૂથની અંદર જબરદસ્ત વિવિધતા હોય છે. આ પુસ્તક આપણને એ જટિલતાની કદર કરતા શીખવે છે. કોઈને પણ એક જ લેબલ લગાવી દેવું કેટલું સરળ છે, પણ કેટલું ખોટું હોઈ શકે છે.
ત્રીજું, આધ્યાત્મિકતાનો અર્થ પણ વિશાળ બને છે નહીં. શું ફક્ત મંદિરે કે મસ્જિદે જવાથી જ શાંતિ કે અર્થ મળે? ગ્લોડ બતાવે છે કે કલા, સંગીત, સંઘર્ષ, માનવીય સંબંધો, આ બધામાં પણ ઊંડો અર્થ અને ટકી રહેવાની શક્તિ મળી શકે છે. આપણી પોતાની પરંપરાઓમાં પણ આપણે આ જોઈ શકીએ છીએ.
અને છેલ્લે, સામાજિક પરિવર્તન વિશે પણ કંઈક શીખવા મળે છે. મોટા ફેરફારો માટે સપના જોનારા, ભવિષ્ય ચિંધનારા લોકો પ્રોફેટિક વોઇસીસ પણ જોઈએ,
હા,
અને જમીન પર કામ કરનારા, સંગઠન બનાવનારા, વ્યવહારુ લોકો પ્રાગ્મેટિક ઓર્ગેનાઇઝર્સ પણ જોઈએ, અને તેમની વચ્ચેનો સંવાદ કે તળાવ એ પ્રક્રિયાનો જ એક ભાગ છે. કોઈ સમસ્યા નથી, બંને જરૂરી છે.
ખરેખર આ પુસ્તક અને આ ચર્ચામાંથી ઘણું શીખવા મળ્યું. આ ચર્ચા પછી મને વ્યક્તિગત રીતે કહું તો ગ્લોડનો પેલો વિચાર વિમર્શ પરંપરાનો વિચાર ખૂબ જ શક્તિશાળી લાગ્યો. તે કોઈપણ જૂથની આંતરિક ગતિશીલતાને સમજવા માટે એક નવું જ સાધન આપે છે. મતભેદ એટલે નબળાઈ નહીં, પણ જીવનશક્તિ, એ વિચાર જ બહુ ગમ્યો.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત બ્લૂઝ સંગીતને આપવામાં આવેલું મહત્વ છે. જેને આપણે સામાન્ય રીતે ધર્મથી સાવ અલગ ગણીએ, તેને આટલું ઊંડું આધ્યાત્મિક પરિમાણ આપવું એ ખરેખર પરંપરાગત વિચારસરણીને પડકારે છે. એ બતાવે છે કે સંસ્કૃતિના દરેક પાસામાં જો આપણે ધ્યાનથી જોઈએ તો અર્થ છુપાયેલો હોઈ શકે છે.
અહીં એક અંતિમ વિચાર આવે છે મનમાં આ બધી વાત પરથી. શું એવું બની શકે કે દરેક લાંબી પરંપરા, ભલે તે બહારથી ગમે તેટલી એકરૂપ લાગતી હોય, તે અંદરથી આવી જ એક જટિલ વિચાર વિમર્શ પરંપરા હોય? કદાચ આપણે નજીકથી જોઈએ તો દરેક જગ્યાએ આવા જ સંવાદ અને મતભેદ જોવા મળે, અને એ જ તેની સાચી ઓળખ હોય. આના પર વિચારવા જેવું ખરું?
રસપ્રદ મુદ્દો છે, જેના પર ચોક્કસ વધુ વિચારવું રહ્યું. દરેક પરંપરાને આ દ્રષ્ટિથી જોવી જોઈએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.